તારીખ 24/2/1996 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 88. મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
નાયક સ્વભાવનો નિર્ણય થાય છે, એમાં લક્ષણ પ્રગટ પર્યાયમાં હોવા છતાં પર્યાયત્વ લક્ષમાં રહેતું નથી. જ્ઞાન લક્ષણથી નિર્ણય તો નાયક સ્વભાવનો થયો કે હું આવો નાયક સ્વરૂપી છું. એ લક્ષણ તો પ્રગટ પર્યાયમાં છે, છતાં પણ પર્યાયત્વ છે એ ગૌણ થઈ જાય છે. સ્વભાવ મુખ્ય થઈ જાય છે અને પર્યાયત્વ ગૌણ થઈ જાય છે. પરંતુ લક્ષમાં જ્ઞાન સ્વભાવ રહે છે, પર્યાય ઉપરથી લક્ષ છૂટી જાય છે. લક્ષણ ભલે ત્યાં છે તો પણ લક્ષ એના ઉપરથી છૂટી જાય છે. અર્થાત લક્ષણપૂર્વક લક્ષ્યનો નિર્ણય થવા છતાં, લક્ષ્યનો નિર્ણય તો લક્ષણપૂર્વક થયો તેમ છતાં લક્ષણ ગૌણ થઈ જાય છે અને લક્ષ્ય છે મુખ્ય થઈ જાય છે. કેમ કે જે લક્ષ્યમાં સ્વભાવ આવ્યો એની મહાનતા અનંતી છે. એની મહાનતા કેટલી છે? કોઈ અચિંત્ય ને અનંત એની મહાનતા છે, સર્વોત્કૃષ્ટ એની માનતા છે, પરમ ઉત્કૃષ્ટ એની માનતા છે. એ કારણે લક્ષણ સાવ ગૌણ થઈ જાય છે અને સ્વભાવ મુખ્ય થઈ જાય છે અને લક્ષ્ય મુખ્ય થઈ જાય છે. અર્થાત વધારે સ્પષ્ટ કરે છે, અર્થાંત અર્થાંત કરીને સ્પષ્ટીકરણ, લક્ષ્યનું લક્ષ્ય રહે છે, જેને નિર્ણય થાય છે તેને જે લક્ષ્યભૂત આત્મ સ્વભાવ છે તેનું લક્ષ્ય રહે છે. બાકી કોઈ લક્ષણનું કે પર્યાયનું લક્ષ્ય રહેતું નથી, લક્ષણનું નહીં. તેમજ વસ્તુની ઓળખાણ થતાં લક્ષ્ય લક્ષણનો ભેદ પણ અસ્ત થઈ જાય છે. સમજાવવા માટે આ લક્ષ્ય લક્ષણની ચર્ચા ગમે તેટલી કરીએ પણ એ સમજવાની વાત છે. વાસ્તવિકપણે ઓળખાણરૂપ પરિણમન થાય ત્યારે તો લક્ષ્ય લક્ષણનો ભેદ ઓળખનારને રહેતો નથી. ભલે એને લક્ષણ ઉપરથી લક્ષ્યને ઓળખ્યું છે તો પણ લક્ષ્ય લક્ષણનો ભેદ એને ઓળખતા જ નિરસ્ત થઈ જાય છે. અને આખી વસ્તુ ટકીને પરિણમી રહી છે એવું એને જણાય છે, પાસે છે કે આખી વસ્તુ ટકીને પરિણમી રહી છે. તેમાં જ્ઞાન લક્ષણવંત પોતાનું સ્વરૂપ છે. આખી વસ્તુ જે ટકીને પરિણમી રહી છે એ તો પ્રમાણનો વિષય છે. એમાં જે સ્વભાવ છે એ સ્વભાવ જ્ઞાન લક્ષણવંત છે, એ પોતાનું સ્વરૂપ છે કે જે લક્ષણ લક્ષથી અભેદ છે તેમ સમજાય છે. દ્રવ્યપણે બંને અભેદ છે. લક્ષ્ય લક્ષણને દ્રવ્યપણે અહીંયા જોયું, લક્ષણને પણ દ્રવ્યપણે જોયું. આ વાત અમૃતચંદ્ર આચાર્ય લક્ષ્ય લક્ષણની ચર્ચામાં પણ લીધી છે સમયસારમાં. જ્ઞાનથી ભિન્ન લક્ષ્ય નથી, લક્ષણથી લક્ષ્ય ભિન્ન નથી એમ કહે છે. કારણ કે જ્ઞાન અને આત્માને દ્રવ્યપણે અભેદતા છે. જ્ઞાન અને આત્મા દ્રવ્યપણે અભેદ છે એમ કહેવું છે. પર્યાયપણે ભલે જ્ઞાન જુદું હોય, પણ તે જ જ્ઞાનને દ્રવ્યપણે જોતા, દ્રવ્યાર્થિક નયે જોતા અભેદ જોવામાં આવે છે, દ્રવ્યપણે અભેદ જોવામાં આવે છે. આ ઓળખવાનો દ્રષ્ટિકોણ આવો આવા પ્રકારનો છે. ન જ્ઞાનાત ભિન્નમ લક્ષ્યમ, જ્ઞાનાત જ્ઞાન આત્મનો હો, જ્ઞાન આત્મનો હો દ્રવ્યત્વેન અભેદાત. મૂળ સંસ્કૃત આવી રીતે પડેલું છે, મૂળ શબ્દ આવા છે કે ન જ્ઞાનાત ભિન્નમ લક્ષ્યમ, જ્ઞાન આત્મનો હો દ્રવ્યત્વેન અભેદાત. દ્રવ્યપણે તે અભેદ છે, જ્ઞાન અને આત્મા એ બંને દ્રવ્યપણે અભેદ છે. એટલે કે અહીંયા તમે જ્ઞાનને અને આત્માને બંનેને દ્રવ્યપણે જોવો તો તમને જ્ઞાન અને આત્મા દ્રવ્યપણે અભેદ દેખાશે. અને એમ છે, એમ છે માટે દ્રવ્યપણ એટલે વસ્તુપણે અભેદ છે, વસ્તુપણે અભેદ છે, વસ્તુપણે અભેદ છે. એટલે અહીંયા લક્ષણ લક્ષણનો ભેદ તમને રહેશે નહીં, લક્ષણ લક્ષણનો ભેદ તમારા સમજવામાં રહેશે ને, એ ભેદ છૂટી જશે એમ કહેવું છે. હા, અમસ્તું પણ તમે 100-200 માણસમાં જે માણસને શોધો છો એ માણસ બધામાં ઊંચો છે, હાઈટ વધારે છે. 100-200 માણસ ઊભા છે ગેધરિંગ હોય એમાં, એમાં એ માણસની ઊંચાઈ વધારે છે. એટલે તમે શું જુઓ છો કે ભાઈ આટલા બધા માણસો છે એમાં ઊંચો માણસ કોણ છે? ઊંચો માણસ જોતા, એક માણસનું માથું ઊંચું જોતા તમે જરાક ધ્યાનથી જોયું તો ઊંચાઈની સાથે જ તમને આખો માણસ દેખાઈ ગયો. હવે એ માણસની ઊંચાઈ જુદી છે કે એક છે? તો ઊંચાઈ સાથે એ માણસની અભેદતા છે. ભલે તમે પહેલા એકલી ઊંચાઈ જોઈ છે, પહેલાં તમને આખો માણસ નથી જોવાનો, પણ જેવો આખો માણસ તમે જોયો ઊંચાઈ પૂર્વક, એ વખતે તમને ઊંચાઈ અને માણસની બે વચ્ચેનો કોઈ ભેદ લક્ષમાં રહેતો નથી, અને બે વચ્ચે ભેદ છે પણ નહીં. જે ઊંચાઈ છે તે જ માણસની ઊંચાઈ છે, અને માણસ છે તે જ ઊંચો છે, એમ છે કે નહીં? એવી રીતે આમાં થાય છે. એનું પ્રેક્ટિકલ જ્ઞાન છે. તે વસ્તુ વિચારે તે જ વિરલા જગ જોવે રે, આનંદ ગંધનું પદ છે. વસ્તુ ગતે વસ્તુ વિચારે તે વિરલા જગ જોવે રે, ભ્રંગી ઇલિટકાને ચટકાવે તે ભ્રંગી જગ જોવે રે, આનંદ ગંધનું પદ છે. એ વસ્તુને વસ્તુપણે જુઓ, માત્ર પર્યાયપણે જોશો તો રાગદ્વેષ થશે, માત્ર પર્યાયપણે જુઓ તો રાગદ્વેષ થશે, માત્ર પર્યાયપણે નહીં જુઓ, દરેકપણે જુઓ, વસ્તુપણે જુઓ, પરમાણુપણે જોતા વાંધો નહીં આવે, પરમાણુની અમુક પર્યાય છે એમ જુઓ તો ખલાસ. પાછળથી કોઈએ તમને સ્પર્શ કર્યો, જેને સ્પર્શ કર્યો એને તમે જોતા નથી, કેમ કે તમારું મોઢું આ બાજુ છે, મેં પાછળથી સ્પર્શ કર્યો તો તમને સ્પર્શનું જ્ઞાન થયું. પણ તમે જો સ્પર્શ કરનારની પર્યાયને જુઓ કે આને સ્પર્શ કર્યો એટલે તમારા ભાવ જુદા થઈ જશે. સ્પર્શ કરનાર પ્રત્યે જેવો પૂર્વગ્રહ છે પરિણામ એવું થઈ જવા માંડશે, કેમ કે તમે સ્પર્શને મુખ્યતા ન આપે, સ્પર્શ સામાન્યને મુખ્યતા ન આપે. કોનો સ્પર્શ છે એની મુખ્યતા આપે તમે, ખલાસ. તરત મનમાં ફેરફાર થઈ જશે. જ્ઞાન કરવાની પણ રીત છે, એટલે એમ કહ્યું કે વસ્તુ ગતે વસ્તુ વિચારે તે વિરલા જગત જોડે, વસ્તુને વસ્તુની રીતે જોવો, પર્યાયની મુખ્યતાથી કેમ જોવો. જે મીઠાઈ તમે ખાવ છો એ 6 કલાક પછીની મિષ્ઠા છે કે નહીં, પણ મીઠાઈની પર્યાય જુઓ એટલે રાગ થયા વગર રહે નહીં, અને વિષ્ઠાની પર્યાય જુઓ એટલે દ્વેષ થયા વિના ફરી નહીં. પરમાણુ તો તેના તે છે, પરમાણુમાં કોઈ ફરક નથી, તેના તે પરમાણુ. એટલે જ અપૂર્વ અવસરમાં લીધું ને કે રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવને સર્વે માન્યા પુદગલે એક. પૂર્વોત્તર પર્યાય રજકણ જ જોવો ને, એને પર્યાય ને શું કરવા જોવો, રજકણ જોવો. જ્યારે પૂર્વ પર્યાયમાં હોય ત્યારે રજકણ જુઓ, ઉત્તર પર્યાયમાં હોય ત્યારે પણ રજકણ જુઓ. રજકણ સામાન્ય છે, પર્યાય તો એના વિશેષ હોય છે. લક્ષની મુખ્યતા અને લક્ષણ લક્ષણના ભેદની નિરસ્તતા ઉપર કેવું પરિણમન થાય છે એ વાત છે. હવે 5મો લાભ છે કે આવો સ્વરૂપનો નિશ્ચય સ્વવિકલ્પ જ્ઞાનની દશામાં થાય છે. આવો સ્વરૂપનો નિશ્ચય સ્વવિકલ્પ જ્ઞાનની દશામાં થાય છે, પરંતુ જેનો સ્વપણે નિશ્ચય થયો છે તે તત્વ વિકલ્પ રહિત ભેદ રહિત અર્થાત નિર્વિકલ્પ સ્વરૂપ હોવાથી નિર્ણય થનારને હવે નિર્વિકલ્પતાનો કાળ પાકી ગયો છે. એ નિર્વિકલ્પ દશા થવાની છે, ત્યાં નિર્ણય થયો ત્યારે એનો કાળ પાક્યો છે એ વાત અહીંયા આગોતરી નક્કી થાય છે એડવાન્સમાં. ઘણા વિચાર સુધી આવ્યા છે, અત્યારે આટલા વિચાર નથી થતો, દેખું સુધી એટલા વિચાર આવ્યા છે. 2039 માં 40માં છપાણી લખી છે 39માં ત્યાં 12 વર્ષ થયા ને. આવો સ્વરૂપ નો નિશ્ચય સ્વવિકલ્પ જ્ઞાન ની દશામાં થાય છે, નિર્ણય થાય છે ત્યારે તો વિચાર દશા છે, ભલે જ્ઞાન પ્રધાનતા વાળી પણ છે વિચાર દશા. પરંતુ જેનો સ્વપણે નિશ્ચય થયો એ રાગના ની આદર્શ વિના થયો, રાગની આદર્શ વિના સીધો જ્ઞાનથી જ્ઞાને નિર્ણય કર્યો સ્વભાવનો. જ્ઞાને પોતામાં પોતાના જ્ઞાન સ્વભાવનો અંદરમાં જ નિર્ણય કર્યો, વચ્ચે રાગ કાંઈ હતો નહીં. તો જેનો પોતાપણે નિશ્ચય થયો, સ્વપણે એટલે પોતાપણે નિશ્ચય થયો છે, તે તત્વ વિકલ્પ રહિત છે, એટલે તે પોતાનું સ્વરૂપ સ્વતત્વ વિકલ્પ રહિત છે, ભેદ રહિત છે, અર્થાત નિર્વિકલ્પ સ્વરૂપ હોવાથી, એટલે કે હું નિર્વિકલ્પ સ્વરૂપ છું એમ નિર્ણય થયો હોવાથી, નિર્ણય થનારને હવે નિર્વિકલ્પતાનો કાળ પાકી ગયો છે. હા, અને થયો નિર્વિકલ્પ તત્વનો નિર્ણય, એટલે હવે તે નિર્ણય કરનાર વિકલ્પમાં અટકશે. કેમ કે હું નિર્વિકલ્પ સ્વરૂપ છું એનું જોર વધી ગયું, એટલે નિર્વિકલ્પ સ્વરૂપમાં જોર વધતા એકાકાર દશા ઉત્પન્ન થશે, એ વિકલ્પમાં નહીં અટકે. અથવા વિકલ્પ ઉપરનું વજન છૂટી ગયું અને નિર્વિકલ્પ તત્વ ઉપર વજન ચાલ્યું ગયું. જ્યાં સુધી ભાવ ભાષણ નથી થતો જ્યાં સુધી નિર્વિકલ્પ તત્વ ભાવમાં ભાષિત નથી થતો ત્યાં સુધી આવો વિકલ્પ થયો ને તેવો વિકલ્પ થયો, આવો વિકલ્પ થયો ને તેવો વિકલ્પ થયો એમ પેદા કરે, વિકલ્પ ઉપરનું વજન ન થશે. અને ભાવભાષણ પછી લક્ષ નિર્વિકલ્પ જે લક્ષભૂત તત્વ છે એના ઉપર એટલું વજન રહે છે કે એના અંગેના વિકલ્પો ચાલે છે એના ઉપર દ્રષ્ટિ નથી રહેતી, એના ઉપર લક્ષ નથી રહેતો, લક્ષ નિર્વિકલ્પ તત્વ ઉપર રહે છે. સૂક્ષ્મ વિકલ્પો ચાલતા હોય છે એના ઉપર ધ્યાન જતું નથી. નહીતર મને આવા વિકલ્પો આવ્યા ને આવા વિકલ્પો આવ્યા, આ વિકલ્પો આવ્યો ને આ વિકલ્પ આવ્યો એમ ધ્યાન કરે. પણ જ્યાં નિર્વિકલ્પ તત્વ પોતાના સ્વરૂપે ભાષ્યું ત્યાં ચાલતા વિકલ્પ ઉપરનું લક્ષ છૂટી જાય છે, અને એ ચાલતા વિકલ્પ પણ હવે લાંબો કાળ ચાલવાના નથી એવી પરિસ્થિતિ થાય છે. કેમ કે એનો રસ નથી, વાત લંબાઈ ક્યારે, વિકલ્પની લાળ લંબાઈ ક્યારે, એમાં રસ હોય ત્યાં ત્યાં સુધી, એમાં રસ ન હોય તો એ લંબાઈ નહીં, આ સીધી વાત છે. એટલે તેથી હવે તે વિકલ્પમાં અટકશે નહીં. નિર્વિકલ્પ સ્વભાવમાં હુંપણાના જોરમાં તે સર્વ વિકલ્પોને વમી નાખશે, અર્થાત તે જીવનો નિર્વિકલ્પ સ્વભાવના જોરવાળો પુરુષાર્થ સદાકાર પરિણમન થઈ જાય તેટલી ઉગ્રતા ધારણ કરશે જ. આ વાત શ્રી અમૃતચંદ્ર આચાર્યે સમયસાર ગાથાની 73 ગાથાની ટીકામાં આ વિષયનું અતિ સુંદર શૈલીથી વિશદપણે વ્યાખ્યાન કર્યું છે. જિજ્ઞાસુ એ તે ત્યાંથી સમજવા યોગ્ય છે. તો અમૃતચંદ્ર આચાર્યની ભાષા વિદવત્તાપૂર્ણ અને થોડી સમજવી કઠિન પડે એવી તો છે, પણ જેને સમજાય એને એની સુંદરતા, એ શૈલીની સુંદરતા, મૌલિકતા અને વિશદતા એટલે સ્પષ્ટતા સમજાય એવી છે. જેને ન સમજાય એને ગુરુદેવના વ્યાખ્યાનો એના ઉપરના થોડાક વધારે પ્રકાશ પાડશે. મારું વ્યાખ્યાન તો આમાં હશે, પ્રવચન રત્નાકરમાં હશે, પ્રવચન રત્નાકરમાં હશે બીજા ચોથા ભાગમાં. પણ હા કાલે, પણ એમાં શું છે, એક દ્રષ્ટાંત લીધો છે કે જેમ કોઈ વહાણ ઉપર કોઈ પક્ષી છે દરિયામાં, એ ઉડે છે, ઉડી ઉડીને દરિયામાં જાય ક્યાં, પાણી ઉપર તો બેસી શકે નહીં, ફરી ફરીને વહાણ ઉપર આવે. એમ હવે વિકલ્પ જાય ક્યાં, વિકલ્પને કોઈ ટકવાની જગ્યા નથી. નિર્વિકલ્પ તત્વના જોરમાં વિકલ્પને કોઈ બીજો એમણે બીજો દ્રષ્ટાંત એમ લીધો છે ત્યાં કે જેમ કોઈ વમળમાં વહાણ પકડાઈ ગયું હોય તો એ ત્યાં ત્યાં ફેરા જ કરે, વમળમાંથી નીકળીને કિનારા તરફ જઈ ન શકે. ગોળ 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 ચકરી પાણી પાણી ચક્કર ખાતું હોય એમાં જ એ ફેરા કરે, એના પકડાઈ ગયું એની અંદર, પાણીની અંદર પ્રવાહમાં પકડાઈ ગયેલું છે, એથી છૂટી ન શકે એવું વમળનું બળ હોય છે. એમ અત્યાર સુધી આત્મા વિકલ્પના વમળમાં ચક્કર ખાતો હતો. જેમ એ વમળમાંથી વહાણ છૂટ્યું પછી એ જે દિશામાં લઈ જવું હોય એ દિશામાં લઈ જાય છે, એમ વિકલ્પના વમળમાંથી છૂટી ગયો. જ્યાં સ્વરૂપનો નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્ણય થયો એટલે વિકલ્પના વમળમાંથી છૂટી ગયો આત્મા. હવે આત્મા આત્મામાં સ્થિર થઈ જશે, અલ્પકાળમાં જ આત્મા આત્મામાં સ્થિર થઈ જશે. બે વાત. ત્રીજો શબ્દ એમણે એમ લીધો કે જે વિકલ્પને વમી નાખશે. વમન એટલે વોમિટ કરવું, ઉલટી થવી. ગમે એવી સારી મીઠાઈ કે ચીજ ખાધી હોય ખૂબ ભાવે ને, કોઈને ખૂબ ભાવે ગળપણ, થોડુંક લાંબીને વધારે ખાઈ લે, ઓવર ઇટિંગ થઈ જાય, પછી વધારે ખાય એટલે ઓવર ઇટિંગ થાય અને ઓવર ઇટિંગ પ્રોડ્યુસ ઇઝ પોઈઝન, અંદર થઈ જાય ઝેર. ખોરાકના પરમાણુ ઝેરમાં પરિણમે. ઝેર તો ફોરેન એલિમેન્ટ છે અને હોજરી સંગ્રહ માઇલ્ડ ઝેર થાય છે, કાતિલ ઝેર નથી થતું. એ માઇલ્ડ પોઈઝન થાય છે પણ એ ફોરેન એલિમેન્ટ છે એટલે ફોરેન તત્વને શરીર હોજરી સંગ્રહને એટલે ઉપાડીને બહાર ફેંકે. જે ખૂબ ભાગ્યું હતું એને જોરથી બહાર ખેંચે, આંતરડા પણ ખેંચાઈ જાય એવી રીતે બહાર ખેંચે. એને રાખવું હોય એને એને ભાઈભૂતું માટે એ ભોજન રાખવું હોય તો પણ રહે નહીં રાખે. એમ વિકલ્પો ગમે એટલા સારા લાગ્યા હોય, હવે નિર્વિકલ્પ તત્વનો નિર્ણય થશે ગયા વિકલ્પો ગમી નાખશે. નિર્ણય આવો થાય છે તે નિર્ણયની ગાથા છે. 70મી છે નિર્ણયની ગાથા છે. એ નિર્ણયની ગાથા એક જ આવી છે અને 206માં લખ્યું છે, આવો નિર્ણય, આવો નિર્ણય કરવો. હું જ્ઞાન છું એટલું જ અનુભવનીય છે જેટલું આ જ્ઞાન છે, એટલું જ કલ્યાણમય છે જેટલું આ જ્ઞાન છે. પણ એવું એમ નિશ્ચય કરીને, એમ નિશ્ચય કરીને ત્યાં પણ નિશ્ચય કરવાની વાત કરી, આમાં પણ નિશ્ચય કરવાની વાત કરી. એની નિશ્ચયની વાત ક્યાંક ક્યાંક આવે છે. એક જ લીટી આવે છે, ગાથા તો વિકલ્પ પક્ષાંતિકરણ થવાની છે, પણ ટીકામાં એક નીતિ નાખી છે કે જ્ઞાન સ્વભાવી આત્માનો દ્રવ્યુત દ્વારા નિર્ણય કરવો, એટલે એ વમી નાખશે. એનો અર્થ એમ છે કે તે જીવનો નિર્વિકલ્પ સ્વભાવના જોરવાળો જે પુરુષાર્થ ઉત્પન્ન થયો, હું નિર્વિકલ્પ સ્વરૂપે છું, હું નિર્વિકલ્પ સ્વરૂપે છું એમ જે જોર આવવા માંડ્યું, હું આવો નિર્વિકલ્પ સ્વરૂપે છું એમ જે જોર આવવા માંડ્યું, શું એ જોર એટલું વધશે કે એકાકાર પરિણમન તદાકાર પરિણમન થઈ જશે. જેવું નિર્વિકલ્પ તત્વ છે એવું જ પરિણમન થઈ જશે, અને એટલી ઉગ્રતા આવ્યા વગર રહેવાની નથી. જ્યાં તદાકાર પરિણમન થશે ત્યાં વિકલ્પની ઉત્પત્તિ થતી બંધ થઈ જશે. જે થઈ ગયા તે થઈ ગયા, નવો વિકલ્પ ઉત્પન્ન નહીં થાય. એને વિકલ્પ સમાઈ ગયો એમ કહે છે, વિકલ્પ મટી ગયો એમ કહે છે, અથવા વિકલ્પથી પાછો વળી ગયો એમ પણ કહે છે. અંતર્મુખ થયો ત્યાં વિકલ્પ છે, એ નવા ઉત્પન્ન થતા નથી. એને વિકલ્પનો નાશ કર્યો એમ પણ કહેવામાં આવે છે, અભાવ કર્યો પણ એમ કહેવામાં આવે છે, પણ એ નવો નથી ઉત્પન્ન થતો, એનું નામ અભાવ છે. થઈ ગયો તે કંઈ ન થયો થાય નહીં, બીજો નવો નથી થતો. હા, એવો પુરુષાર્થ ઉગ્ર થશે, એકાકાર પરિણમન થઈ જશે. એ પાંચમા પ્રકારનો ફેરફાર છે. છઠ્ઠો, બાર વર્ષથી પુસ્તક લખાણું છે પણ આના ઉપર કોઈ પ્રશ્ન ચર્ચા કોઈની સાથે નથી ચાલી. હું શું તો બધાને મોકલી પુસ્તકો ભેટ મોકલેલા છે, કોઈ મુમુક્ષુ એની સાથે આ વિષય ઉપર ચર્ચા, વિદ્વાનો નહીં મુમુક્ષુ ની કોઈ ચર્ચા જ નથી ચાલતી. વ્યાસ હું આટલું બધું લાંબુ ચડો હું લખ્યું છે એક, હે કહેવાનો મતલબ શું, સમાજમાં આ વિષય ચાલતો નથી, ચાલતો નથી. કોણે? હા, એ તો જેની વાત શાસ્ત્ર અભ્યાસની રુચિ, તત્વોની રુચિ નથી એ તો વાંચતા બી નથી, પુસ્તક આવે તો બોલ્યું રહીએ. અહીં જે ચૈતન્ય સ્વભાવ પોતા રૂપે લક્ષ્યગત થયો છે તેને નિશ્ચયને એનો પક્ષ બંધાણો છે, પક્ષ પલટો થયો. અત્યાર સુધી જે વ્યવહારને એના વિષયનો પક્ષ હતો રાગ અને પર્યાય, એ પલટો ખાઈને હવે નિશ્ચયનો પક્ષમાં આવી ગયો એ જીવ, અને અનાદિનો વ્યવહારને એનો પક્ષ જીતો છે. તો પણ તે જીવ નિશ્ચયના પક્ષમાં અટકી જતો નથી, અર્થાત તે પક્ષમાં પણ દક્ષ છે. દક્ષ એટલે ચતુર, વિચક્ષણ છે. આ ગુરુદેવ આ શબ્દ વાપરતા 144 ગાથા ઉપર વ્યાખ્યાન કરતા, પછી એક વાક્ય ઉપર એ સ્વરૂપની ઓળખાણ કરવી, પ્રથમ તો જ્ઞાન સ્વભાવી આત્માની ઓળખાણ કરવો, એમાં એ વાત કરતા અહીંયા પક્ષ પલટો થયો પણ એ પક્ષમાં અટકશે નહીં, પક્ષાંતિકરણ થઈ જશે. એટલે ત્યાં એ ચતુર છે, પક્ષમાં હોવા છતાં પક્ષમાં નહીં અટકે એવો એ ચતુર છે. દક્ષ એટલે ચતુર, વિચક્ષણ, હોશિયાર. દક્ષ એટલે હોશિયાર, અર્થાત સહજપણે તેને વર્તમાન નિશ્ચયના પક્ષવાળી પર્યાય ઉપર પણ વજન નથી અને જોર નથી, કેમ કે એ જે પક્ષ બંધાણો એ તો પર્યાયમાં બંધાણો, ફેરફાર તો પર્યાયમાં થયો. અહીં તો ફેરફારનો વિષય ચાલે છે કે કેવા કેવા ફેરફારો થયા, તો કે એક પક્ષના પક્ષનો ફેરફાર પણ થયો, બધા ફેરફારની અંદર એક પક્ષનો પણ ફેરફાર થયો, છતાં પણ એ ફેરફાર થયો એના ઉપર લક્ષ નથી. આ વાત જરા ધ્યાન લેવા દેવી છે કે જેને ભાવ ભાષાની યથાર્થ થાય છે તેની પર્યાયમાં અનેક પ્રકારના ફેરફારો થાય છે, છતાં એ ફેરફાર ઉપર વજન નથી જાતો. ખબર પડે પોતાને કે આ જાતનો ફેરફાર થયો, પણ એના ઉપર વજન ન જાય. અને વજન જાય તો હજી પક્ષ વજન નહીં લ્યો. ઠીક, આ જરા ધ્યાન દેવા જેવી વાત. નહીતર શું થાય છે, મુમુક્ષુની ભૂમિકામાં જે જે ફેરફારો થાય છે તે તે ફેરફારો ઉપર લક્ષ રહ્યા કરે, વજન રહ્યા કરે, તો એ બરાબર નથી. એ ચિહ્ન બરાબર નથી, એ સિમ્પટમ બરાબર નથી. એટલે સહજપણે તેને વર્તમાન નિશ્ચયના પક્ષવાળી પર્યાયો પર પણ વજન નથી અને જોર નથી. તેનું લક્ષ તો અનંત મહિમાવંત આત્મસ્વરૂપ ઉપર છે. આત્મસ્વરૂપ ઉપર એટલું બધું જોર છે કે જોર કરનાર પર્યાય ઉપર પણ લક્ષ નથી. સમ્યક દર્શનનો વિષય સમ્યક દર્શન પોતે નથી. સમ્યક દર્શનનો વિષય શુદ્ધાત્મા છે, સમ્યક દર્શન પોતે પણ નથી. એ પોતે પોતાને જોતું નથી, જ્ઞાન જોવે છે કે આ સમ્યક દર્શન થી, સમ્યક દર્શન નહીં જોવે. અને જ્ઞાન જોશે તો પણ એને ગૌણ કરશે, સમ્યક દર્શનના વિષયને મુખ્ય કરશે. જ્ઞાનની પણ પ્રવૃત્તિ મુખ્ય ગુણવાળી છે, દર્શનમાં તો મુખ્ય ગુણ થતું જ નથી, શ્રદ્ધામાં તો એ તો એક જ વાત પકડે છે, બાકી બધું એને છૂટી જાય છે. આખું જગત તેનું લક્ષ તો અનંત મહિમાવંત આત્મસ્વરૂપ પર છે, તેથી પરિણમનમાં ભલે આગળ વધતો જાય છે, પરિણમનમાં તો એ જીવ પ્રતિક્ષણ આગળ વધતો જાય છે, તો પણ તેના ઉપર લક્ષ નથી. હું આગળ વધું છું એના ઉપર લક્ષ નથી. ખ્યાલ આવે છે, આપણે દ્રષ્ટાંતો લઈએ છીએ કે કાતર ચાકુ ઠરીને ધાર કાઢવાની બને છે, ત્યારે શરણ ઉપર ઘસીને ધાર કાઢવામાં આવે છે. શરણ ઉપર જ્યારે ઘસે ત્યારે ભેંસ દે જોરથી, પણ એની ધાર તપાસે ત્યારે મુલાયમ સ્પર્શ કરે આંગળીથી, કેટલો મુલાયમ સહેજ સ્પર્શ કરે કેટલી ધાર નીકળે છે, પાછું ઘસે. એમ મહિમાવંત સ્વરૂપ ઉપર જોર જાય, પર્યાયમાં એ જોર કરતા કેટલો આગળ વીજો, એ તો ખાલી સહેજ આંખના ખૂણેથી જોઈ લેવાનું છે, ઉપયોગ દઈને જોવું નથી. મારી દશામાં હું કેટલો આગળ વીજો અને કેટલા ફેરફાર થયા ઉપયોગ દઈને જોવું નથી, એ તો આંખના ખૂણેથી દેખાઈ જશે તને, નહીં જોવું હોય તો દેખાઈ જશે. કેમ કે એ તો સ્વભાવ જે સૂક્ષ્મ છે એની પાસે આ સ્થૂળ વિષય છે, એ તો જણાઈ જશે. વળી જે અવસ્થા છે, પર્યાય છે, એ ઉપરની સપાટીમાં છે. સ્વભાવ તો તળિયું છે. જેમ કોઈ પાણીના કૂવામાંથી અંદરથી તળિયેથી તાગ લાવે ત્યારે એ ઉપરથી પડે ને, ઉપરથી પડે ને સરસરાટ સીધો નીચે જાય, એને કોષીયો ધુમકો કહે છે. કોષીયોમાં શું છે, તમે કોષ પડે ને ઉપરથી, તમે કોષ મૂકો પડતી તો કેવી સીધે સીધી નીચે ઉતરી જાય, એમી કોષની જેમ ઉપરથી પડતું મૂકે. પણોઠી વાળીને કે પગ વાળીને ન પડે પાણીમાં પડતું મૂકે ત્યારે. અને જો પણોઠી વાળે કે પગ વાળીને જો પડે તો એ તળિયે ન જઈ શકે, ઉપર રહી જાય. થોડુંક નીચે જાય પછી તરત ઉપર આવે અને પાણી ઉપર લઈ લે, અને કેમ કે પાણીની પણ સરફેસ ટેન્શન હોય છે. એટલે સરફેસ ટેન્શન એટલે સાયન્સ છે ને, મજબૂતાઈ. ટેન્શન એટલે મજબૂતાઈ, સપાટીની મજબૂતાઈ હોય છે. પાણીની સપાટીની મજબૂતાઈ થોડી નથી. મોટી મોટી સ્ટીમરોને ઉપર તરે છે એનું કારણ શું, જેનું બોડી લોઢાનું છે એવી સ્ટીમરો પાણી ઉપર તરે છે કે નથી તરતી. સરફેસ ટેન્શન ઘણું છે. તો કોષીઓ નાખે સીધો સરસરાટ સેકન્ડોમાં સીધો તળિયે ઉતરી જાય. 20-25 ફૂટ નીચે જતા વાર લાગે નહીં, સેકન્ડોમાં 20-25 ફૂટ નીચે ઉતરી જાય. મને તરતા આવડતું એને ખબર. એમ અહીંયા સીધું તળિયે જવાનું છે. ઉપલી સપાટીને ટચ થઈ જશે તમારે. જ્યારે તમે તળિયે જાઓ છો તો કહેવાની જરૂર નથી કે ઉપલી સપાટીને સ્પર્શીને નીચે જાઓ છો, તો એનો સ્પર્શ થઈ જશે તમને. એમ અવસ્થામાં શું થાય છે એ તો ઉપલી સપાટી છે એટલે ખબર પડી જશે, જવાનું છે તળિયે તે સ્વભાવ સુધી. અવસ્થાને સાથે કંઈ સંબંધ રાખવાનો નથી, મુખ્યતા રાખવાની નથી. એટલે પરિણમનમાં મુમુક્ષુ જીવ ભલે આગળ વધતો જાય છે તો પણ તેના ઉપર લક્ષ નથી. કેટલું વિચક્ષણ પણ આ દક્ષ એટલે શું, પક્ષમાં દક્ષ એટલે શું કે એવું વિચક્ષણ પણ સહજ હોવાને લીધે, એવું વિચક્ષણ પણ સહજ હોવાને લીધે એ કૃત્રિમ નથી કરવું પડતું. સહેજે નિશ્ચયનો યથાર્થ પક્ષ બંધારણો ત્યાં એનું ઓટોમેટિક એવું પરિણમન હોય છે. કેમ કે સ્વભાવ એટલો મહિમામંત છે, એટલો મહિમામંત છે કે એ સ્વભાવના મહિમામાં એનું પરિણમન ડૂબેલું રહે છે. મહિમાને જોતો નથી ને જોરને જોતો નથી ને પુરુષાર્થને જોતો નથી ને કોઈને જોતો નથી. એ તો એને આંખના ખૂણેથી જણાઈ જાય છે કે આ બધું ચાલ્યા કરે છે. એ ભલે ચાલતું પોતે એટલો વિચક્ષણ છે. તેટલું વિચક્ષણ પણ સહજ હોવાને લીધે તે મુમુક્ષુ અવશ્ય પક્ષાંતિક્રાંત દશાને પ્રાપ્ત થાય છે. તે પક્ષને ઉલ્લંઘન કરીને, પક્ષને ઓળંગીને પક્ષાંતિક્રાંત થઈ જશે. જેવો પક્ષનું ઉલ્લંઘન થયું એટલે શું, એટલે જે નિશ્ચયનનું સ્વરૂપ છે, આત્માનું સહજ સ્વરૂપ, એ સહજ સ્વરૂપનો વિકલ્પ હતો. એ વિકલ્પની સાથે આત્માનું જે એકત્વ થતું હતું એ એકત્વ તૂટી ગયું. એકત્વ તૂટ્યું એટલે વિકલ્પ પણ તૂટ્યો, તૂટ્યો એટલે મેટ્યો, ઉત્પન્ન ન થયો. અને જે નિર્વિકલ્પ દશા થઈ એને સમ્યક દર્શન કહે છે, એને સમ્યક જ્ઞાન કહે છે, અને એને આત્મખ્યાતિને સમયસાર પણ એને જ કહે છે. એ સમયસાર થયો પછી સમયનો સાર એના હાથમાં આવી ગયો અને આત્માની ખ્યાતિ એટલે પ્રસિદ્ધિ થઈ ગઈ. એ એક જ પર્યાયના નામ છે. પક્ષાંતિક્રાંત થયો તે એક જ પર્યાયના નામ, એટલે ગાથા એ છે જે એકને સંજ્ઞા મળે. શું સમ્યક્ત તેમજ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે, સંજ્ઞા એટલે નામ, એક જ પર્યાયના નામ છે, સમ્યક્ત કહો કે સમ્યક જ્ઞાન કહો, તે એક જ પર્યાયનું નામ છે. કઈ કે પક્ષાંતે ક્રાંત થઈને નિર્વિકલ્પ દશાને પામો, એવી પર્યાયનું આ એક જ પર્યાયનું નામ સમ્યક દર્શન છે અને તે જ પર્યાયનું નામ સમ્યક જ્ઞાન છે. એમ કહીને આચાર્યશ્રીએ મર્યાદા એ બાંધી કે એવી દશા ન થાય ત્યાં સુધી સમ્યક દર્શન પણ નહીં અને સમ્યક જ્ઞાન પણ નહીં. મને ગમે તેટલું શાસ્ત્ર જ્ઞાન હોય એને સમ્યક જ્ઞાન નહીં કહીએ એમ એમ કહે છે આચાર્યદેવ. કહે છે કે એને સમ્યક જ્ઞાન તરીકે અમે સંમત નથી કરતા. અને કોઈ એમ કે અમને શ્રદ્ધા પાકી થઈ ગઈ છે હવે આત્માની, શું એટલી પાકી શ્રદ્ધા છે કે ઉપરથી ઇન્દ્ર આવે તો પણ અમારે શ્રદ્ધા ફરે નહીં. પછી તો ખોટું જોર મારવા વાળા શું કે છે કે ઉપરથી સિદ્ધ ભગવાન આવે તો અમારી શ્રદ્ધા નહીં ફરે. હા બોલના ને તો ગમે બોલે ઉભો રહે. નિર્વિકલ્પ દશા થઈ છે અને નિર્વિકલ્પ આનંદ અને સ્વસંવેદનનો અનુભવ થયો છે તો તારી શ્રદ્ધા પાકી. મિત્ર ઉપરથી સિદ્ધને ઇન્દ્રને કોઈને આવવાની જરૂર નથી. હરખાઈનો એક તર્ક કોઈ ફેંકશે તો આવું થઈ જઈશ. તર્ક કરવા વાળા પણ જબરા હોય છે, બુદ્ધિવાળા હોય છે. એક સરખો તર્ક ફેંકે ત્યાં ક્લીન બોર્ડ આઉટ થઈ જાય. એક તર્કમાં આ બધું જોયું છે, બહુ જોર મારતા હોય. મારી શ્રદ્ધા હવે ફરે નહીં, ગમે આવે નહીં. એ ખરખાઈનો કોઈ તર્ક ફેંકે એ થઈ ગયું, એ શ્રદ્ધા ક્યાં ગઈ ખબર પડે. એ છે કે આ રીતે સમ્યક્ત્વ અને સમ્યક જ્ઞાન આવી નિર્વિકલ્પ દશા પૂર્વક જ શરૂ થાય છે. પછી ભલે સ્વવિકલ્પ દશા હોય થાય તો પણ સમ્યક દર્શનને વાંધો નથી. સમ્યક દર્શન અને સ્વવિકલ્પતાને સમવ્યાપ્તિ પણ છે અને વિષમ વ્યાપ્તિ પણ છે. એ વિશે પંચાધ્યાયીમાં બહુ ચરિત્ર છે. પંચાધ્યાયી કરે સાથે પણ હોય અને સાથે ન પણ હોય. ભાષા કરે શાસ્ત્રીય ભાષા વ્યાપ્તિ એટલે વ્યાપ, સાથે પણ વ્યાપે અને સાથે ન પણ વ્યાપે. પણ પ્રથમ ગુણસ્થાન નિર્વિકલ્પ દશામાં બદલાય છે. પહેલો ગુણસ્થાનમાંથી ચોથો ગુણસ્થાન આવે ત્યારે નિર્વિકલ્પ દશામાં આવે. ચોથામાંથી પાંચમામાં પણ નિર્વિકલ્પ દશામાં આવે. અને એટલા માટે છઠ્ઠું જે સ્વવિકલ્પ દશાનું ગુણસ્થાન છે એ પહેલાં નથી આવતું. પહેલાં સાતમું આવે પછી છઠ્ઠું આવે. કેમ કે ગુણસ્થાન નિર્વિકલ્પ દશામાં બદલાય. એમ કેમ કે જ્યારે ગુણસ્થાન ઉપરનું આવે છે ત્યારે પુરુષાર્થની માત્રા ઘણી તીવ્ર થઈ જાય છે. અને જ્યારે પુરુષાર્થ તીવ્ર થાય ત્યારે નિર્વિકલ્પ સ્વરૂપ ઉપરનો જોરવાળો પુરુષાર્થ હોવાથી દશામાં એકાકાર નિર્વિકલ્પતા ત્યાં જ્ઞાન અને ત્યારે જ ઉપરનું ગુણસ્થાન આવે. તેના તે ગુણસ્થાનમાં પણ નિર્વિકલ્પ દશા ફરી ફરી ના આવે. પણ જો તેના તે ગુણસ્થાનમાં નિર્વિકલ્પ દશા આવતી હોય તો ઉપરના ગુણસ્થાનમાં તો નિર્વિકલ્પ દશા આવે જ આવે. એ તો કહેવાની પણ જરૂર નથી, સમજાવવાની પણ જરૂર નથી. પણ ઘણા એ વાતનો ખ્યાલ નથી એટલે એ વિષયમાં કલ્પના કરીને કોઈ વિદ્વાનો પણ ભૂલ કરે છે.